યોગ સંપન્ન છે, અધ્યાત્મ સંપત્તિથી સંપન્ન છે એવા યોગીરાજ અવધૂત ભગવાન શ્રી સંતરામ મહારાજ આપણા સૌની ઉપર કૃપા કરવા અર્થે આ મનુષ્ય દેહ ધારણ કરીને આ ધરાતલ પર પધાર્યા. સમાધિસ્થ અવસ્થામાં પણ ભલે પાંચ ભૌતિકતા આપણી વચ્ચે નથી, છતાંય સૂક્ષ્મ ચેતના આપણી સૌની વચ્ચે રમતી રહી, સૌને પ્રેરણા આપે છે, સુખ આપે છે, શાંતિ આપે છે, સંયમ આપે છે, સદાચાર આપે છે, સાત્વિકતા આપે છે, યોગયુક્ત છે. જેને બ્રહ્મતત્વ બ્રહ્મ સ્વરૂપ જેને પોતાના જીવનની અંદર સાકાર કર્યું છે અને એ બ્રહ્મ તત્વના અટલ બળથી પોતે યોગયુક્ત બનીને સંપૂર્ણ આ સૃષ્ટિ ઉપર પોતાનું આધ્યાત્મિક આધિપત્ય ખૂબ સુંદર રીતે તૈયાર, સૌને પ્રેરણાદાયક, ઉત્સાહદાયક, સુખદાયક, શાંતિદાયક, તો એ અવધૂત રૂપે આ ધરાતલ ઉપર અવતાર ધારણ કરીને આપણા સૌને નું કલ્યાણ કરવા અર્થે આપણી વચ્ચે બિરાજ્યા. અને એ યોગયુક્ત શ્રીમદ ગુરુ મહારાજ સંપૂર્ણ રીતે ત્યાગમય જીવન, જીવનમાં કોઈ આશા અપેક્ષા નહીં, કોઈ પરિગ્રહ પણ નહીં, કોઈ સંગ્રહ પણ નહીં, આટલું આપો આપેલું આવેલું હોય તેને સંગ્રહી રાખવાની પણ નહીં. જે કઈ જે દિવસે જરૂરી હોય એટલું મળી જાય, બીજા દિવસ માટેની કોઈ ફિકર નહીં કરવાની. કાલનું પ્રારબ્ધ આવતીકાલે, આજનું પ્રારબ્ધ પૂરું થયું, એમ કોઈ પણ બાબતનો કોઈ પણ ચીજ વસ્તુનો ક્યારે સંગ્રહ પણ નહીં. અકિંચન આવી ત્યાગ વૃત્તિ, એવા અવધૂત પરમ શક્તિ આપણા સૌના પ્રારબ્ધે આપણને પ્રાપ્ત થયા છે, બધાને નથી મળતા. જેને મળ્યા છે એ સૌ કોઈ ને કોઈ રીતે કૃતાર્થતાનો અનુભવ કરે. ખાસ અમને પરમાત્મા જય મહારાજ અમને પ્રાપ્ત થયા છે, અમને સંતોષ છે, શાંતિ છે, આનંદ મળે છે. એમના આશ્રયે અમારા જીવનની અંદર અમારું જીવનનું કલ્યાણ થાય છે, અમને કંઈક પ્રાપ્ત થાય છે સત્સંગથી. કોઈ પણ મહાપુરુષના સંસર્ગમાં આવવું, એના સત્સંગમાં બેસવું, એટલે સમજી લેવાનું કે સંયમ અને સદાચારને માર્ગે આપણે ચડી ગયા છે. કોઈ પણ મહાપુરુષના સત્સંગમાં બેસીએ, સત્સંગમાં બેસીએ ને એટલે દુરાચારનો રસ્તો તો આપણાથી દૂર જતો રહેશે. જેને વિકૃતિઓ કહેવાય, વ્યસન વાસનાઓ કહેવાય, એમાંથી પણ આપણે સમજણપૂર્વક જીવન જીવી શકીએ. એટલે આવું શરણું જેને પ્રાપ્ત થયું છે એ સૌ ધન્ય છે. આપણે પણ કૃતાર્થ છીએ કે આવી દિવ્ય ચેતના વિભૂતિ પરમાત્મા સ્વયં આપણને પ્રાપ્ત થયા, કે જેનાથી આપણું કલ્યાણ, આપણું શિવત્વ, આપણો શિવ સ્વરૂપનો સાચો પરિચય કરાવે છે. સંત સંગ દ્વારા જીવનની સાચી સમજ આવે છે, અને જીવનની સાચી સમજણ સાથે લઈશું ને રાખીશું ને તો જીવન ખૂબ સુખ શાંતિ ભર્યું સમજણ વાળું હશે. કઈ હઠ નહીં હોય, કઈ દુરાગ્રહ નહીં હોય, મનની અંદર કોઈ પણ પ્રકારના કોઈ પણ વ્યક્તિ માટેના કોઈ પણ વ્યક્તિ માટેનો પૂર્વગ્રહ ન હોય, સૌના માટે સદભાવ. પણ એ સદભાવ ક્યારે આવે? સૌના માટે સત્સંગ હોય તો છે. સત્સંગ પૂર્વક એક સત્સંગથી એક સાચી સમજ આવે. શા માટે ઝઘડવાનું? શા માટે અશાંત થવું? શા માટે ક્લેશ કરવો? શાના માટે? ગુરુ મહારાજે, ગુરુ ભગવાને જીવન આપ્યું છે એ આપણો ઉદ્ધાર કરવા માટે આપ્યું છે. ક્લેશ કરીને આ જીવનને નરક બનાવવા માટે નથી આપ્યું. શાંતિથી સમજણ પૂર્વક એવું જીવીએ કે આપણું જીવન, આપણું જીવન સ્વર્ગ બની જાય. ઘણા માણસ ને ટેવ હોય છે કે પોતાના જીવનને નર્ક બનાવતા આવડે, સરસ બનાવતા આવડે, કે પોતે શાંતિથી ન રહી શકે અને એની સાથેના ને પણ શાંતિથી ન રહેવા દે, એટલું મજાનું નર્ક બનાવી દે. પણ જો સમજણ હોય, સત્સંગ હોય, કોઈ મહાપુરુષની કોઈ આવી દિવ્ય ચેતનાની ઓથ હોય આશરો, તો આ બધા જ સ્વભાવમાંથી બહાર નીકળી અને પોતાના જીવનને નરકમાંથી બહાર કાઢીને સ્વર્ગ બનાવીને બીજાના જીવનને પણ એટલું શાંત અને સુખમય બનાવી શકે સત્સંગથી. ગુરુ ભગવાને આપણને આશરો આપ્યો છે, એમની ઓથ આપણને મળી છે અને એના વડે જો જીવન સાચી રીતે જીવતા ન આવડે અને આપણા જીવનની શાંતિ આપણે હાથે જ ખોઈ બેસીએ, તો એ આશ્રય આપણા માટે વ્યર્થ જતો હોય છે. અહીંયા ગુરુ ભગવાનના જીવનના સદગુણો ને એક એક સદગુણોથી આપણે એમના પરિચિત થઈએ છીએ. જે સ્તુતિ છે, સ્તુતિના જે શ્લોકો છે અને શ્લોકોની અંદર જે જે નામથી સંબોધવામાં આવ્યા છે, એ બધા જ ગુરુ ભગવાનના સદગુણો છે. અને એ સદગુણો પણ એટલા બધા શક્તિશાળી છે કે એમના સામીપ્યમાં, એના સાનિધ્યમાં, શરણમાં આવેલાને થોડો 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 પ્રસાદ રૂપે મળતો જાય છે. અને એનાથી જે થોડો થોડો પ્રસાદ મળે તો પણ કેટલા કૃતાર્થ થઈએ છીએ. પ્રસાદને આપણે આદરપૂર્વક બે હાથ જોડીને લઈએ છીએ. મને પ્રસાદ આપજો, હું પ્રસાદ વગર રહી ગયો. શું આપણા ઘરમાં કઈ ખાવાની ખોટ છે ખરી? એક ચપટી પ્રસાદ માટે આપણે કેટલા નીચા નમી જઈએ, કેવા બે હાથ જોડીને. એ કોઈ આપણા ઘરમાં ઉણપ છે એટલા માટે નહીં, પણ એ કૃપા, એ પ્રસાદ, એમનો અનુગ્રહ મારે જોઈએ છે. કોઈ પણ પ્રસાદની ચીજ વસ્તુ છે ને, એ પ્રતીકાત્મક સિમ્બોલ છે. પ્રસાદ લેવો એટલે એમની કૃપા. એ કેટલા રાજી હોય ગુરુ ભગવાન તો આપણને પ્રેમપૂર્વક આ પ્રસાદ લે એમ કે. તો એ પ્રસાદ આપવો અને પ્રસાદ લેવો એટલે ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત થઈ રહી છે. પ્રસાદ તો માત્ર એક પ્રતીક છે. આપણે ત્યાંની કશી ખોટ નથી ઘરમાં ખાવાની, પણ નહીં, મહારાજે પ્રસાદ આપ્યો છે, મને આપજો, હા થોડોક મારા માટે પ્રસાદ લાવ્યા છો મારા માટે આમ સામેથી. તો એ છે અનુગ્રહ. એ પ્રસાદનું નામ છે કૃપા. પ્રસાદ હતું પ્રસન્નતા. પ્રસાદ એટલે એમનો રાજીપો ગુરુ મહારાજનો, એ આપણને મળી રહ્યો છે. માટે પ્રસાદ વખતે ક્યારે પણ ના ના નથી જોઈતું એમને બોલશું. પ્રેમ મળે છે, અનુગ્રહ મળે છે, કૃપા મળે છે, એનો બે હાથે સ્વીકાર કરજો. કેમ કે રાજી ખુશીથી સામેથી ચાલીને આપણને આપી રહ્યા છે. એ પ્રસાદ વસ્તુ નથી આપતા, આપણને પ્રેમ આપે છે, આપણને ભક્તિભાવ આપે છે. અને માથે ચડાવી અડાડી એનો સ્વીકાર કરી લઈ, પછીથી બહુ નિસ્યા જ લઈ, પછી આજુબાજુ જેને આપવો એને અથવા તો પાછો મૂકી દો, પણ મેં આપની કૃપા મેં સ્વીકારી લીધી. તો આવા સદગુરુ ભગવાન આપણા સૌને સહજ ભાવે મળી રહ્યા છે. એમણે આપણને બોલાવ્યા તો નથી, કોઈ બોલાવા આવ્યું તો સહજ ભાવથી આપણે જ એ તરફ ખેંચાયા. ચાલો જઈએ, જાણીએ, અનુભવીએ, સત્સંગ કરીએ. આમ એક જેને કહેવાય ને કે માણસની પોતાની આતુરતા, જિજ્ઞાસા, અને એ જિજ્ઞાસાને કારણે ચાલો જઈએ છે, આનંદ આવે છે, કઈ સારી વસ્તુ મળે છે. તો એવા ગુરુ મહારાજનો અનુગ્રહ આપણી સૌની ઉપર એટલો બધો છે, એટલો બધો છે, એટલું યાદ રાખજો. રોજ સત્સંગમાં આવીએ છીએ, બેસીએ છીએ, સાનિધ્ય મળે છે, તો એ આપણી ઉપર એટલી બધી અનુકંપા છે, એટલી બધી કૃપા છે, માટે જ આપણને રોજ રોજ પછી બોલાવે છે, આવો હવે તમે, હવે તમે આવો. આપણા અંતઃકરણમાં બોલાવે કે ચાલો જવાનું છે, ચાલો જવાનું છે. ઘેર આવી તમારા મન અને હૃદયમાં બેસી અને બોલાવે, ચાલો સમય થઈ ગયો છે, હવે આપણે જવાનું છે. આ અનુગ્રહ છે. અને જેની પર અતિ અનુગ્રહ કરુણા થાય ને, એને જ મહારાજ હૃદયમાં પ્રેરણા કરે, ચાલો હવે આપણે જઈશું સત્સંગમાં. તો આવી કરુણા ના આપણે કૃપાપાત્ર થયા છીએ કે મહારાજ જય ભગવાન આપણને રોજ પ્રેરણા કરે છે, ચાલો ને આપણે જઈએ. તે કૃપાપાત્રતાને માટે કહ્યું કે શ્રીમદ પ્રભુ, આપ તો સર્વસંપન્ન છો. જેને બહુ મોટો લાંબો પોળો કુટુંબનો સમાજ હોય, એક વડીલ હોય, એની પ્રતિષ્ઠા હોય, અને લાંબો પોળો એનો કુટુંબ કબીલો હોય, એની પ્રતિષ્ઠા કેવી હોય, અને આખા કુટુંબને ની સંભાળ લેવાની, પાલન પોષણ કરવાનું, એને પોતાને પણ એક ઉર્જા મળેલી હોય, એમ આપણા સદગુરુ ભગવાનનો આટલો મોટો દેશ વિદેશનો આ મોટો પરિવાર, એ બધાને ઉર્જા આપે, બધાને પ્રેમ આપે, કરુણા આપે, અને એટલા મોટા પોતાના પરિવારને બધી રીતે સાચવવાનો, સુખથી દુઃખથી, એટલા માટે એ શ્રીમદ છે, પ્રભુ છે. જેની પાસે પ્રભુ એટલે ઐશ્વર્ય જેની પાસે છે ને, જેની પાસે પ્રભુતા છે, વૈભવ છે, એને પ્રભુ કહેવાય. ભગવાન એટલે જેની પાસે અઢળક સંપત્તિ છે, એ ભગવાન. તો અહીંયા આગાડી ગુરુ ભગવાન શ્રીમદ પ્રભુ, શ્રીમદ છે એને પ્રભુ છે, એની પાસે પ્રભુતા છે. સમસ્ત સૃષ્ટિના સર્જનની, વૈભવની પ્રભુતા છે. માત્ર પોતાના પૂરતા પ્રભુ કે ભગવાન નથી, આટલી મોટી શક્તિ આત્મબળ છે જેની પાસે સ્વયં. અને એટલા માટે કહ્યું શ્રીમદ પ્રભુ યોગ યુતમ, એ બધાના સુમેળનો યોગ કરવા વાળા, એનાથી યુક્ત આપ છો, સંપન્નતા આપની જબરદસ્ત, આટલી મોટી વિશાળ દીર્ઘ અમાપ આપની પાસે છે, એનો કોઈ માપ નહીં, પણ એ વૈભવ છે. એટલા માટે શ્રીમદ પ્રભુ યોગ યુક્તમ, યોગ સંપન્ન છો, સામાન્ય નથી. જેની પાસે આખી સૃષ્ટિ છે, સૃષ્ટિનું સર્જનની શક્તિ છે, આખી સૃષ્ટિના સર્જન પછીથી એની ઉપર પોતાનું પ્રભુત્વ નિયંત્રણ છે, અને એટલે બધાથી આપયુક્ત છે મહાન શક્તિથી. અને આટલી બધી શક્તિ સંપન્ન હોવા છતાંય આપ એની અંદર બિલકુલ શાંત, અકિંચન, સુશાંત ચિત્તમ નિરાશમ, એની અંદર આટલો બધો વૈભવ તો સહેજ પણ મનની લોભામણી વૃત્તિ નહીં, સહેજે નહીં, તનિક માત્ર સ્વાર્થ પણ નહીં, આટલું બધું હોય તો એ સંપન્નતા, એ જ વૈભવ અને એ જ ભગવત તત્વ એ ભગવત તત્વ આટલું ઊંચું હોય છે, કશાયમાં લોભાય નહીં, અને એની અંદરથી ઉદાસીનતા, ઉદાસીનતા એટલે પોતાના બ્રહ્મ સ્વરૂપને કારણે. સામાન્ય માણસની ઉદાસીનતા હોય છે એવી નહીં, ડિપ્રેશન નહીં, એ ઉદાસીનતા એટલે એ બધાની વચ્ચે બેઠા છતાં એના પ્રત્યે કોઈ એટલી બધી આસક્તિ નહીં. જે વ્યવહાર છે એ ઉપલબ્ધ છે. પદ્મ પત્ર મિવાંબસા, એટલું વસ્તુ યાદ રાખજો. કમળ તળાવ સરોવરના કાદવની અંદરથી એના મૂળ હોય, એના પાણીની અંદર જ એના પાનને એના શાખાઓ હોય. પણ કમળ જયારે સ્વયં ખીલીને બહાર નીકળે ને ત્યારે એ સરોવર તળાવનો કાદવ પણ એને ન સ્પર્શે, એનું પાણી પણ ન સ્પર્શે, અને પોતાની રીતે એ પાણીની ઉપર આવીને ખીલે, એની શોભા. એમ આ મહાપુરુષો સંસારમાંથી જ ઉદ્ભવે છે. સંસારનો કીચડ ગમે તેવો હોય એમાં જ એના મૂળિયા હોય, એમાં જ પલવાય, અને એની અંદર જ પોતે શોભા આપે. પણ છતાં એ કીચડનો સ્પર્શ પોતાને ના થવા દે. એ જળ, એ સંસારના સરોવરનો, એ પાણીનો સ્પર્શ પણ પોતાને એક સહેજ પણ ન થવા દે. પોષણ બધું એમાંથી મેળવવાનું. મહાપુરુષો ભિક્ષા ક્યાં લેવા જશે? ગૃહસ્થની પાસે. સંસારથી પોષાય, સંસાર એનું પોષણ કરે, છતાં એનાથી અલિપ્ત. કમળ ઉપર ગમે એટલું પાણી પડે તો એના પાન ઉપર પાણી પડે, શું થાય? લસરી પડે પાણી. એમ સંસારની અંદર ભિક્ષા લેતા હોય, સંસારની વચ્ચે જીવતા હોય, છતાંય જલ કમલવત રહીએ રે, કૂચા કરણી સંસાર પાસે શાંતિ લાવો હોય. કોઈ પણ બાબતનો સ્પર્શ ન થવા દે છે આ બધા, પણ નજીકમાં સ્પર્શ ન થવા દે એનો. કોઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક વિકૃતિની અંદર એ દસરાય ના પડે. એને આમ તરત પાણી છાંટો અડ્યો નથી કે આમ લસરી પડે, એને ભીંજાવી ન શકે. કીચડની અંદરથી પોષણ, જળની વચ્ચે જીવન, છતાંય કમળ અલિપ્ત. એમ મહાપુરુષો પણ આ સંસારમાંથી અલિપ્ત રહેતા હોય. ભિક્ષા લઈ આવે, નારાયણ હરિ કરે, એટલે કોઈ કોઈ ના પાડવાનો તો થોડો, લો બાપજી પધારો મારા ઘરની ભિક્ષા લઈ લો, લઈ લીધી પોતાના સ્થાને અકિંચન ભાવ, એનો સંગ્રહ નહીં. તો આમ આવો વૈભવ હોવા છતાંય નિરાશ, ભાંગી પડેલી ઉદાસીનતા નહીં, સ્વસ્થ ચિત્તની એટલે આસક્તિ વગરની ઉદાસીનતા, ઉપેક્ષા, અપેક્ષા પણ નહીં અને ઉપેક્ષા પણ નહીં. જે સહજ અવસ્થા છે, સહજ સ્થિતિ છે, એનો સ્વીકાર. અપેક્ષાય નહીં અને ઉપેક્ષાય નહીં, એટલે માણસ બેમાં દુખી થાય. તમારી પાસે વસ્તુ પડી છે, હવે એનો ઉપયોગ કરવાનો છે, પણ ગમતી નથી, એટલે છતી વસ્તુ એ તમે દુખી, ગમતું નથી, આ એની ઉપેક્ષા કરી. અને આ વસ્તુ જોઈએ છે નથી ને ક્યારે મળશે, અપેક્ષા કરી નથી, એટલા માટે દુખી છે. આવી વસ્તુ જોઈએ છે, મળશે, ક્યાંથી મળશે, કેટલામાં મળશે, હું કેવી રીતે લાવીશ, પણ જોઈએ છે, બસ એ અપેક્ષા કરીને એટલે દુખી થાય. જેવું છે એવું ચાલો આપણે વાપરીએ, કામ થાય છે ને. માટીના વાસણમાં લઈને ખાઈએ ને તો ભૂખ તો ભાગવાની જ છે, હાથમાં લઈને ખાઈ લઈએ. કેટલા એવા સંતો છે કરપાત્રી, આત્મા જ ભિક્ષા લઈ લે. આપણે કરેલી છે ભિક્ષા અન્ય ક્ષેત્રોમાં, આત્મા જ ભિક્ષા લેવાની, ઉભા ઉભા ખાઈ લેવાનું. અને કોઈક ચાંદીની સોનાની થાળીમાં ખાતો હોય છતાં એને શાંતિ ના હોય, સંતોષ ના હોય, છતાંય એને અપેક્ષા એથી મોટી હોય, એટલે છે છતાંય દુખી. અને અહીંયા ગાડી નથી છતાંય સુખી, હાથમાં લઈને ખાઈ લો ને ચાલો ને, ભૂખ જ ભાગવાની છે. બધાનું લક્ષ્ય તો એક જ હોય, હાથમાં તમે ભૂખ ભાગવાનું, તમે હાથમાં લઈને ખાઓ, માટીના વાસણમાં ખાઓ કે સોના ચાંદીના વાસણમાં ખાઓ, પણ આખરે બધાનું ધ્યેય ઉદર તૃપ્તિ. બાકી પેલાને વધારે તાકાત મળે, પેલા માટીમાં ખાવા વાળાને, માટીના વાસણમાં ખાવા વાળાને, બેવને હરખી તૃપ્તિ થવાની છે. પણ જે અપેક્ષા છે પૂરી ના થાય ને, એને કારણે માણસ દુખી થાય. જે મળ્યું, જેમાં મળ્યું, જેવું મળ્યું, જેટલું મળ્યું. એકવાર નારાયણદાસજી મહારાજે મંગલગુરુ બધા સંતોની સાથે જમવા બેઠા હતા, 10-12 સંતો હતા. જમતા જમતા પૂછ્યું, એક પ્રશ્ન મૂક્યો બધાને માટે, બોલો સાધુ કેવો હોવો જોઈએ? તે બધાની આમ પૂછતા પૂછતા પછી આપણે બાજુમાં બેઠા છેલ્લો કહે, બોલો રામ મહારાજ, સાધુ કેવો હોવો જોઈએ? કૂતરા જેવો. એટલે બીજા બધા તો, પણ મહારાજ કહે રાઈટ. કૂતરાને આપણે બોલાવીએ એટલે પૂંછડી પટપટાવતું આવી જાય ને લાલચથી, ખાવાથી, અને હળે કરીને એક લાકડી મારો તો પાછું જતું રહે, પછી થોડી વાર પછી લે 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 કરીને બોલાવો તો પાછું. માન અપમાન નહી, માન અપમાન તુલ્ય તુલ્ય મિત્ર હરિપક્ષ. એનું એનું આમ સંતુલન ક્યારે પણ ડગે નહીં. મહારાજશ્રી આપણને 100 માંથી 100 માર્ક્સ આપી દીધા. હંમેશા સાધુ ક્યારેક ક્યાંક મળે તો ઠીક છે, ન મળે તો કઈ નહીં. અપેક્ષા નહીં અને ઉપેક્ષા નહીં. અને યાદ રાખજો, જીવનમાં અપેક્ષા અને ઉપેક્ષા બે જ દુઃખનું કારણ છે. બાકી ભગવાને તો ગીતામાં ભક્તના લક્ષણો ગાતા કહ્યું, અનપેક્ષા સુચિર દક્ષ ઉદાસીનો ગદવ્યથા, નિરાશમ ઉદાસીન. ગીતાના 12મા અધ્યાયમાં શ્લોક છે. તો આમ નિરાશમ કહીને અને છતાંય સુશાંત ચિત્ત, ઉદાસીનતા ખરી પણ સુશાંત ચિત્ત વાળી, મનની અંદર ખલબલી હોય, ક્ષોભ હોય, કઈ ઉચાટ હોય, એ રીતે નહી. નિરાશ ખરા, ઉદાસીન ખરા, નિરાશ એટલે, પણ સુશાંત ચિત્ત પૂર્વક ના ઉદાસીન, નિરાશ. વંદે સદા શ્રી ગુરુ સંત રામમ. જય મહારાજ.